તારીખ 18/3/1983 શ્રી પરમાગમસાર બોલ નંબર 192 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 74
સર્વજ્ઞનો નિર્ણય કરવા જાય, આદર કરવા જાય, વિશ્વાસ કરવા જાય, પ્રશંસા કરવા જાય, રૂચિ કરવા જાય, ત્યાં જ પોતાના સર્વજ્ઞ સ્વભાવનો નિર્ણય થઈ જાય છે અને એ જ પુરુષાર્થ આવ્યો. બે વાત લીધી છે કે પોતાના સ્વભાવનો નિર્ણય છે. નિર્ણય ભલે જ્ઞાન કરે છે તો પણ તે નિર્ણય કરવામાં નિર્ણય સંબંધિત પુરુષાર્થ સાથે સાથે હોય છે.
બરાબર,
નિર્ણય કરવામાં નિર્ણય સંબંધીનું બળ, નિર્ણય સંબંધીનો પુરુષાર્થ સાથે જ હોય છે. જેમ કોઈ વિભાવરૂપ કાર્ય કરવામાં વિભાવરૂપ પુરુષાર્થ પણ સાથે છે.
બરાબર,
ઊંધું કાર્ય થાય છે ત્યારે ઊંધો પુરુષાર્થ પણ સાથે જ છે. તો અહીંયા નિર્ણય કરે છે ત્યારે પણ નિર્ણય સંબંધિત પુરુષાર્થ પણ સાથે જ છે. અહીંયા પુરુષાર્થની વાત સાથે સાથે એટલા માટે લીધી કે સર્વજ્ઞનો નિર્ણય કરે છે ત્યારે સર્વજ્ઞે જોયું હશે તે પ્રમાણે બધું થવાનું છે. તો આત્માનું હિત થવું, આત્માને ધર્મ પ્રગટવો, આત્માને પુરુષાર્થ પ્રગટવો, એ બધું પણ સર્વજ્ઞે જોયું હશે એ પ્રકારે થશે. તો અત્યારે પુરુષાર્થ કરવો, પ્રગટ્યા પહેલા પુરુષાર્થ કરવો જોઈએ એવો ઉપદેશ કઈ રીતે લાગુ પડે છે? આ વાત સાથે જોડી છે, નિર્ણયની સાથે પુરુષાર્થની વાત એટલા માટે જોડી છે. એ તો એ વાત છે. બીજી એ વાત છે કે સર્વજ્ઞનો નિર્ણય એટલે વિશ્વની અંદર સર્વજ્ઞ પરમાત્મા છે, અનંત સિદ્ધ પરમાત્મા છે, અરવિંદ પરમાત્મા છે, સર્વજ્ઞપણે આ બે પદમાં પર પરમાત્માઓ બીજા જીવો પરમાત્મ પદે બિરાજમાન છે, એમ સર્વજ્ઞ પદનો નિર્ણય કરવા જાય, સર્વજ્ઞ પદની હયાતીનો નિર્ણય કરવા જાય ત્યારે એને પોતાના સર્વજ્ઞ સ્વભાવનો પણ નિર્ણય સાથે સાથે થાય છે. આમ છે, બે વાત લીધી છે. પહેલો બોલ છે એની અંદર બોલ બીજા ઘણા લીધા છે સાથે સાથે કે જ્યારે સર્વજ્ઞનો નિર્ણય કરવા જાય કોઈ જીવ ત્યારે એને સાથે સાથે આવા જો સર્વજ્ઞ હોય જે પરિપૂર્ણ નિર્દોષ પરમાત્મા છે, અનંતમાં ભાગે પણ દોષનો અંશ ત્યાં ઉત્પન્ન હોઈ શકતો નથી, અનંતમાં ભાગે પણ કશાય કણનો જેની અવસ્થામાં સદભાવ નથી, સર્વથા કશાયના અભાવ સ્વભાવે છે પ્રગટપણે, એમ જાણતા તે પ્રત્યે આદર પણ થાય, નિર્ણય કરવા જાય ત્યાં આદર પણ થાય, વિશ્વાસ કરવા જાય આવું બની શકે છે, કોઈ પણ આત્માને વિશે આ પ્રકારની અવસ્થા ઉત્પન્ન થવી તે સંભવિત છે, એમ વિશ્વાસ કરવા જાય. આ વાત લીધી છે. એક શ્રીમદજી એવી વાત લીધી છે કે જો કશાય ઘટે છે, જો કશાય વધે છે અને જો કશાય ઘટે છે, જો કશાયનું આવું અધ્રુવ સ્વરૂપ છે વધવું ઘટવું તે એનું અધ્રુવ સ્વરૂપ છે, તો તે કષાયનો નાશ થવો પણ સંભવે છે. આનું નામ સુતર્ક કહેવાય. કેવો તર્ક લડાવ્યો છે કે કષાય વધી શકે છે અને એ વધેલો કષાય ઘટી શકે છે, તો કષાયનો અભાવ પણ થઈ શકતો હોવો જોઈએ. આમ કાઢ્યું એમાંથી. એમ જ્યાં વિશ્વાસ કરવા જાય કે સર્વથા દોષનો નાશરૂપ નિર્દોષ દશા, પરિપૂર્ણ પવિત્ર દશા પ્રગટ થાય, ત્યાં જ્યાં સંપૂર્ણ વિતરાગતા છે, રાગનો સર્વાંશે નાશ થઈ ગયો, ક્ષય થઈ ગયો, સંપૂર્ણ વિતરાગ દશા છે, ત્યાં સંપૂર્ણ જ્ઞાન દશા સંભવે છે. આમ કહ્યું છે. અને જ્યાં સંપૂર્ણ જ્ઞાન દશા હોય ત્યાં સંપૂર્ણ વિતરાગ દશા સંભવે છે. કેમ કે રાગ છે એ જ્ઞાનાવરણીનું નિમિત્ત છે. જ્ઞાનાવરણી બંધાવાનું રાગ નિમિત્ત છે. જ્ઞાનાવરણી, દર્શનાવરણી, મૂળની, અંતરાયા, ચારે ઘાતી કર્મ બંધાવાનું મુખ્ય નિમિત્ત છે તે રાગ છે. હજી જૈન દર્શનમાં રાગ અને વિતરાગતાના ભેદ નથી પડતા. જેટલા કોઈ કહેવાતા વ્યવહારે કહેવાતા ધર્મ, દયા, દાન, પૂજા, ભક્તિ, સ્વાધ્યાય, વ્રત, નિયમ, સંયમ, પછાણ, સ્વાધ્યાય કરવાના ભાવ, સામાયિક કરવાના ભાવ, અનેક પ્રકારના જે શુભ રાગની ઉત્પત્તિ છે, જૈન દર્શનમાં જ્યાં વિતરાગ દર્શન, નામ જ જેનું વિતરાગ દર્શન છે, ત્યાં રાગ તે પણ ધર્મ છે એવું માની લેવામાં આવે છે. આ બધું ધર્મની ક્રિયા ને આ બધો ધર્મ. આવું બધું ઘણું થાય તો એ વિતરાગ શાસનની અંદર ઘણું થઈ ગયું. હવે જે રાગ છે એનાથી વિતરાગ ભાવ જુદો જ પાડવો છે તદ્દન. અને વિતરાગ ભાવ જો ધર્મ છે તો ગમે તે પ્રકારનો રાગ તે ધર્મ નથી પણ અધર્મ છે. કઠોર પડે એવું છે. ધર્મ નથી પણ અધર્મ છે. આ વસ્તુ જુદી નથી પડતી. પહેલા તો ક્રિયા કરવાના અભિપ્રાયથી ક્રિયા ન કરવી. રાગ સહજ મંદ રહે અથવા અશુભ થી બચવાનો ભાવ આવે કે અશુભમાં તો જવું નથી, ત્યારે શુભ રાગ થઈ જાય તો પણ હું જ્ઞાતા દ્રષ્ટા જ્ઞાન સ્વભાવી આત્મા છું, રાગ કરવાનો મારો સ્વધર્મ નથી, એમ એનો ભાવ રહેવો જોઈએ. એનો ભાવ એમ રહેવો જોઈએ કે હું જ્ઞાન સ્વભાવી આત્મા છું, આત્માના જ્ઞાનાદિનું સંવેદન, એની રુચિ, એની શ્રદ્ધા, એનું આચરણ એ જ મારું કર્તવ્ય છે, એ સ્વભાવ ધર્મ છે, એથી અતિરિક્ત એથી બીજું જે કાંઈ છે તે વિભાવ છે. વિભાવ છે એટલે ધર્મ નથી, એમ જાણવું જોઈએ.
બરાબર. અહીંથી પણ હટવું છે એવું રહેવું જોઈએ.
એટલે તો કહે છે ને કે વિશ્વાસ કરવા જાય, સર્વજ્ઞતાનો વિતરાગતાનો વિશ્વાસ કરવા જાય, એ વાત લીધી છે. આમાં શું કયું સ્ટેજ પકડવું છે? કે કોઈ પણ જીવ વિતરાગ માર્ગમાં પ્રવેશ કરવા ચાહે છે તો એને પ્રથમ જ પોતાનું સંપૂર્ણ પરિપૂર્ણ નિર્દોષતાનું ધ્યેય હોવું ઘટે છે. કે એક કષાય કલંકનો એક કણ પણ આ આત્માને વિશે ન જોઈએ, તે ન જોઈએ. શા માટે જોઈએ? જે આત્માને નુકસાન કરતા છે, દુઃખદાયક છે, મલિન છે અને પોતાના સ્વરૂપથી જે વિરોધી છે, પોતાના આત્માથી જે વિરોધી છે, આત્માનો ઘાતક છે, એ વાત લીધી છે. દુષ્ટ છે, અનિષ્ટ છે અને ઘાતક છે, એવી વાત લીધી છે. કૌષ્ટિકા હવે ચોખ્ખું કરીને કહ્યું છે રાજમલજીએ કે અશુભ પરિણામ તો એવા છે, પણ શુભ પરિણામને એવા કહેશો? કે હા, યહાં કોઈ જાનેગા 108 કળશ થાય. પુણ્ય પાપ અધિકારનું સ્વરૂપ છે, પુણ્યને પુણ્યનું સ્વરૂપ છે અને પાપનું સ્વરૂપ છે. યહાં કોઈ જાનેગા કે શુભ અશુભ ક્રિયારૂપ જો આચરણ રૂપ ચારિત્ર હૈ સો કરને યોગ્ય નહીં હૈ, ઉસી પ્રકાર વર્જન કરીને યોગ્ય ભી નહીં હૈ. કોઈ એમ કહે કે ભલે તમે એને કરવાનો ઉપદેશ ન આપો, ક્રિયા ન કરવી, ક્રિયા કરવી એવો ઉપદેશ ભલે તમે ના આપો, પણ ક્રિયા છોડી દેવી એવો પણ ઉપદેશ તમે ના આપો. તમે રાગ કરવાનો ઉપદેશ ભલે ન આપો કે શુભ રાગની ક્રિયા તમે કરજો, પણ શુભ રાગની ક્રિયા છોડી દેજો એવો પણ ઉપદેશ ન આપવો જોઈએ. આમ પોઈન્ટ લીધો છે. આ ભાઈનો પ્રશ્ન છે ને એ જરા તૂટી પોઈન્ટ છે કે ક્રિયા કરવી કે ન કરવી અમારે શુભ રાગની, આ પ્રશ્ન ઉઠાવ્યો છે. એવો જ પ્રશ્ન કોઈ એમ જાણશે કે શુભ ક્રિયા રૂપ જો આચરણ રૂપ ચારિત્ર હે, બહારનું જે ચારિત્ર છે તે કરવા યોગ્ય નથી, એ પ્રકારે તે છોડવા યોગ્ય પણ નથી. કરવું નહીં ને છોડવું નહીં તો પછી ત્રીજું શું રહ્યું? કરવા યોગ્ય નથી એમ કહો ત્યાં સુધી તો ઠીક છે, પણ એ કરો છો એ છોડી દો એમ કહો તો એ બરાબર નથી લાગતો. કરવું શું અમારે? ઉત્તર ઈસ પ્રકાર હૈ કે વર્જન કરને યોગ્ય હૈ. રાજમલજીની સમયસારની આ કળષ્ટિકા બહુ અધ્યાત્મની મસ્તીથી ભરપૂર છે. ઘણો અધ્યાત્મ પ્રધાન અંદર ધ્વનિ આવ્યો છે આપણો. વર્જન કરને યોગ્ય હૈ કારણ કે, કારણ લીધું છે, વ્યવહાર ચારિત્ર હોતા હુઆ એને વ્યવહાર ચારિત્ર જગતમાં કહેવાય છે. વ્યવહાર ચારિત્ર હોતા હુઆ દુષ્ટ હૈ, અનિષ્ટ હૈ, ઘાતક હૈ. ત્રણ બોલ પકડ્યા છે. દુષ્ટ છે, દુઃખદાયક છે, અનિષ્ટ છે, આત્માની ઇષ્ટરૂપ ઇષ્ટતાને રોકનાર છે, પલ્લી કલ્યાણને રોકનાર છે અને સ્વભાવનો ઘાતક છે. રાગ છે ને તે સ્વભાવનો વિતરાગ સ્વભાવનો ઘાતક છે. ઇસલીએ વિષય કષાય કે સમાન અશુભ ક્રિયારૂપ જે વિષય કષાય ઇસકે સમાન ક્રિયારૂપ ચારિત્ર નિષિદ્ધ હૈ એસા કહેતે હૈ. કોણ એસા કહેતે હૈ? આચાર્ય મહારાજ એસા કહેતે હૈ. આ ઉદઘાટન કર્યું છે કલશની ટીકા કરતા પહેલા કે તત નિષિદ્ધ તે, પછી એનો અર્થ શ્લોકનો અર્થ શરૂ કરે છે કે તેથી તેનો નિષેધ કરવામાં આવ્યો છે. મૂળ શ્લોક આમ છે, મોક્ષ હેતુ મોક્ષ હેતુ તિરોધાનાથ. મોક્ષના કારણનો જે તિરોધન કરનાર છે, મોક્ષના કારણનો જે ઘાત કરનાર છે, એમ અહીંયા તિરોધાનાથ એટલે ઘાતક. મોક્ષના કારણનો જે ઘાતક હોવાથી બંધત્વાત સ્વયં એવ છે અને પોતે સ્વયં બંધ સ્વરૂપે હોવાથી મોક્ષ હેતુ તિરોધારી ભાવત્વા તત નિષિદ્ધ રે, મોક્ષ હેતુનો એ નાશ કરનારો હોવાથી, ઘાતનશીલ હોવાથી તેનો નિષેધ કરવામાં આવ્યો છે. વિતરાગ માર્ગને વિશે તેનો નિષેધ કરવામાં આવ્યો છે. જે મૂળ મુદ્દો છે એ આટલો જ છે કે અંદરમાં વિતરાગ સ્વભાવ, આત્મ સ્વભાવ શું, કે જે રાગાદિથી વિરુદ્ધ જાતિનો છે, તમામ પ્રકારના રાગાદિથી વિરુદ્ધ જાતિનો છે. જેટલા કોઈ વ્યવહાર ધર્મરૂપ, વ્યવહાર ચારિત્ર રૂપ રાગાદિ ભાવો છે, જે પુણ્યબંધના કારણ છે, મોક્ષના જે ઘાતક કારણો છે, પુણ્ય બંધના કારણ છે, બંધના કારણ એટલે મોક્ષના ઘાતક કારણ છે, કેમ કે બંધ અને મોક્ષ પરસ્પર વિરુદ્ધ છે. એ મૂળમાં આ સમજવું જરૂરી છે, નહીતર જીવ કષાયની મંદતાવાળા પરિણામને ઠીક અને કલ્યાણનું કારણ માન્યા વિના રહેશે નહીં. આ ખીચડો થાય છે, જે ખીચડો થાય છે અહીંયાથી જાય છે કે શુભ ભાવને કલ્યાણનું કારણ માનવામાં આવે છે. અહીંયા કહે છે કે કલ્યાણનો એ ઘાતક ભાવ છે. જેટલો અશુભ ભાવ કલ્યાણનો ઘાતક છે, એની સમાન શુભ ભાવ પણ કલ્યાણનો ઘાતક છે. વિષય કષાય તે સમાન એમ લીધું છે. એ વાત એકદમ નીચેથી જોતા નથી સમજાતી કે કોઈ પણ જીવ સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રના પરિણામને પ્રાપ્ત થાય છે ત્યારે અશુભ છોડીને શુભમાં પ્રવેશીને પછી શુદ્ધતામાં જાય છે. એટલે આમ નીચેથી જોવે છે ત્યારે એને એ વચમાં જરૂરી ચીજ લાગે છે. વચમાં એ આવશ્યક છે, આવવું જોઈએ, કરવું જોઈએ, થવું જોઈએ, હોવું જોઈએ, આ બધું વચમાં લાગે છે. જ્યારે જીવો એ કક્ષાને ઓળંગીને, શુભ પરિણામની કક્ષાને ઓળંગીને શુદ્ધાત્મ દશામાં આવ્યા છે એમ કહે છે કે એને ઓળંગવાનું ત્યારે બને છે કે પહેલેથી જ ત્યાં રોકાવું નથી, આવે તો પણ, વચમાં આવતા હોય તો પણ તે રોકાવાના સ્થાન નથી, એવું એને પહેલેથી જ્ઞાન હોવું જોઈએ. અને રોકાવાના સ્થાન કેમ નથી કે લાભકારક નથી માટે રોકાવાના સ્થાન નથી. લાભના કારણ હોત તો ત્યાં જરૂર રોકાવું જોઈએ. એને એક ભાવાર્થમાં પાણીનો દૃષ્ટાંત લીધો છે. ભાવાર્થ ઇસ પ્રકાર હૈ કે જિસ પ્રકાર પાણી સ્વરૂપ સે નિર્મલ હૈ, કીચડ કે સંયોગ સે મેલા હોતા હૈ, પાણી કા શુદ્ધપણા ઘાતા જાતા હૈ કીચડ થી કાદવ થી, ઉસી પ્રકાર જીવ દ્રવ સ્વભાવ સે સ્વચ્છ રૂપ હૈ, કેવળ જ્ઞાન દર્શન સુખ વિરે રૂપ હૈ. સ્વચ્છ સ્વરૂપ એટલે કેવળ જ્ઞાન દર્શન સુખ ને વિરી સ્વરૂપ હૈ. સ્વચ્છપણા વિભાવ રૂપ અશુદ્ધ ચેતના લક્ષણ મિથ્યાત્વ વિષય કષાય રૂપ પરિણામ કે કારણ મિટા હૈ. એસા અશુદ્ધ પરિણામ હી, અશુદ્ધ પરિણામ કા એસા હી સ્વભાવ હૈ જો શુદ્ધપણા કો મિટે. રાગની અશુચિ અને અશુદ્ધતાનો એ સ્વભાવ છે કે શુદ્ધપણાને મટાડે, એટલે સમસ્ત કર્મ નિષિદ્ધ હૈ. કોઈ જીવ ક્રિયારૂપ યતિપણા પાતે હૈ. હવે છેલ્લો સમર્થ દ્રષ્ટાંત લે છે. ભાવાર્થ ઇસ પ્રકાર હૈ કે કોઈ જીવ ક્રિયારૂપ યતિપણા પાતે હૈ, જીન દીક્ષા અંગીકાર કરે, ઉસ યતિપણે મેં મગ્ન હોતે હૈ અને એની ક્રિયામાં મગ્ન થાય, ઓર માનતે હૈ કે જો હમને મોક્ષ માર્ગ પાયા, જો કુછ કરના થા સો ક્યા, કરવા યોગ્ય એવું મનુષ્ય ગતિમાં મનુષ્યની પર્યાયમાં ચારિત્રનો અંગીકાર કરી લીધો, સો ઉન જીવો કો સમજાતે હૈ કે યતિપણા કા એસા ભરોસા છોડકર શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ કો અનુભવો. ઠીક, હવે બહુ 110માં તો બહુ મોટી વાત લખી છે કે યહાં કોઈ એસી ભ્રાંતિ કરેગા કે જો મિથ્યા દ્રષ્ટિ કા યતિ પણા ક્રિયા રૂપ હૈ સો બંધ કા કારણ હૈ, સમ્યક દ્રષ્ટિ કા હૈ જો યતિ પણા શુભ ક્રિયા રૂપ સો મોક્ષ કા કારણ હૈ. મિથ્યા દ્રષ્ટિ મુનિ થાય તો એ તો બંધાય, પણ સમ્યક દ્રષ્ટિ મુનિ થઈને ક્રિયા કરે એને તો એ ક્રિયા મોક્ષનું કારણ ખરું કે નહીં? એ શુભ ક્રિયા. કારણ કે અનુભવ જ્ઞાન સાથ મેં દયા વ્રત તપ સંયમ ક્રિયા દોનો મિલકર, જ્ઞાન અને ક્રિયા બે થઈ ગયા, આત્માનું જ્ઞાન થયું અને મુનિપણાની બારમાં ક્રિયા થઈ, મિલકર જ્ઞાનાવરણાદિ કર્મ કા ક્ષય કરતે હૈ. એસી પ્રતીતિ કિતને હી અજ્ઞાની જીવ કરતે હૈ, કેટલું ચોખ્ખું લખે છે. વહા સમાધાન એસા કે જીતની શુભ શુભ ક્રિયા, જેટલી કોઈ ક્રિયા બહિર્જલ્પ વિકલ્પ, બહિર્જલ્પ તત્વનો વિચાર, બહિર્જલ્પ અને સૂક્ષ્મ તત્વનો વિચાર, તે અંતર્જલ્પ અથવા દ્રવ્યો કા વિચાર, છ દ્રવ્યનો વિચાર અથવા શુદ્ધ સ્વરૂપ કા વિચાર, આત્માના શુદ્ધ સ્વરૂપનો વિચાર. શુદ્ધ સ્વરૂપનો અનુભવ જુદી ચીજ છે, શુદ્ધ સ્વરૂપનો વિચાર રૂપ રાગ જુદી ચીજ છે, એમ કેમ છે? ઇત્યાદિ સમસ્ત બંધ કા કારણ હૈ, એ બંધનું કારણ છે. એસી ક્રિયા કા એસા હિ સ્વભાવ હૈ, ઇસમેં સમ્યક દ્રષ્ટિ મિથ્યા દ્રષ્ટિ કા એસા ભેદ તો કુછ નહીં. જેટલો મિથ્યા દ્રષ્ટિને એ બંધનું કારણ, એટલું સમ્યક દ્રષ્ટિને તે બંધનું જ કારણ છે. માત્ર શુદ્ધ સ્વરૂપ પરિણમન માત્ર છે મોક્ષ હૈ. એક જ કાળમાં સમ્યક દ્રષ્ટિ જીવને શુદ્ધ જ્ઞાન પણ છે અને શુભ ક્રિયાના આચરણ રૂપ પરિણામ છે, તો પણ તથાપી ક્રિયારૂપ હૈ જો પરિણામ ઉસે અકેલા બંધ હોતા હૈ, કર્મ ક્ષય એક અંશ માત્ર ભી નહીં હોતા. સમ્યક દ્રષ્ટિના શુભ ક્રિયાના સંયમના ભાવના વિકલ્પના કારણે એને પણ કર્મ ક્ષય થતો નથી. લોકો પણ તપ કહે છે એને, તપને નિર્જરાનું કારણ કહે છે. સંયમ પાળે વ્રત પ્રતિજ્ઞા લીએ તો કહે છે કે આ આરાધના કરે છે. શું કહે છે? આરાધના કરે છે એમ કહે છે કે નહીં? અને ઘણા કરે તો ઘણી આરાધના થઈ એમ કહે છે. શાસનમાં ઘણી આરાધના થઈ કે અહીંયા ભગવાન એને ના પાડે છે. વિતરાગ પ્રભુએ એને આરાધના કહી નથી, એને વિરાધના કહી છે. વિરોધી ભાવ છે માટે વિરાધના કઈ છે. આ વિશે ગુરુદેવે સ્પષ્ટ કર્યું. જૈન દર્શન માં આ મોટો ગોટાળો, ત્રણેય ફિરકા માં ફિરકાની ત્રણેય માં એ જ લોચો છે, મોટો લોચો છે, મોટો ગોટાળો. આ વાત આવે તો સહન ન થાય. શુભ ક્રિયાને આરાધનાને ધર્મ માનીને મહત્તા આપી દીધી છે, એની મહત્તા જ્યાં તોડે છે જ્ઞાનીઓ, ત્યાં એને એમ થાય છે કે અરે રે, મારું તો આટલું કિંમતી વાતને ધૂળ ધાણી કરી નાખે છે ભાઈ. એને તો મહત્તા આપતા સમ્યક દર્શને નથી. આ તો સમ્યક દૃષ્ટિની ક્રિયાની વાત લીધી છે. મિથ્યા દ્રષ્ટિ એની મહત્તામાં પીડ્યો છે, એને તો સમ્યક દર્શન પણ નથી. પણ અહીંયા તો જેને એની મહત્તા નથી એને પણ પૂર્ણ વિતરાગતા નહીં હોવાથી અનિવાર્યપણે ઉત્પન્ન થતો જે રાગાંશમાં શુભ ભાવનો પ્રકાર, તે પણ એને તેટલો બંધનો કારણ છે એમ અહીંયા કહે છે. એટલો બંધ એને પણ ત્યાં થાય છે, મોક્ષ માર્ગમાં પણ એટલો બંધ સદનો સદભાવ છે. એટલે એમ કહે છે, જ્ઞાન ભી હૈ ઓર ક્રિયારૂપ પરિણામ ભી હૈ, તથાપી ક્રિયારૂપ હૈ જો પરિણામ ઉસે અકેલા બંધ હોતા હૈ, કર્મ કા ક્ષય એક અંશ માત્ર ભી નહીં હોતા હૈ, એસા વસ્તુ કા સ્વરૂપ હૈ. ઉસી સમય શુદ્ધ સ્વરૂપ અનુભવ જ્ઞાન ભી હૈ, ઉસી સમય જ્ઞાન સે કર્મ ક્ષય હોતા હૈ. જ્ઞાનમાં દર્શન ચારિત્ર બંને લઈ લેવા, અને તે અંશથી એનાથી જેનાથી કર્મક્ષય થાય છે મોક્ષ માર્ગરૂપ અંશ છે, એક અંશ માત્ર ભી બંધ તેનાથી થતો નથી. વસ્તુ કા એસા હિ સ્વરૂપ હૈ. આમ કહીને પછી મૂળ શ્લોકની ટીકા શરૂ કરે છે. તાવત કર્મ જ્ઞાન સમુચ્ચય અપી વિહિત, એમ કરીને વાત લીધી છે. પુણ્યપાપ અધિકારમાં ઘણું સ્પષ્ટીકરણ છે. પુણ્ય સારું કેમ કે પુણ્યને લઈને મનુષ્ય ભાવ મળે, પુણ્યને લઈને દેવભાવ મળે, પુણ્યને લઈને ભગવાનના દર્શનનો સંયોગ થાય, પુણ્યને લઈને ભગવાનની વાણીનો યોગ થાય, પુણ્યને લઈને જ્ઞાનીનો સત્સમાગમનો યોગ થાય. આટલું તો પુણ્ય મદદ કરે છે, હવે એ પુણ્યને કેમ અમારે નિષેધવું? આ પણ સવાલ થાય. કે છે કે ભાઈ, પણ એવું અનંત વાર થયું છતાં કરવા યોગ્ય જે છે એ નહીં કરવાથી પરિભ્રમણનો નાશ જરા પણ થયો નહીં, અનંત પરિભ્રમણ ઊભું રહ્યું. આજે સર્વજ્ઞનો નિર્ણય કરવા જાય એમ લીધું છે ને, એટલે સર્વજ્ઞ સ્વભાવી આત્મા છે, આત્માનો એ સ્વભાવ જાત છે એમ નિર્ણય કરવો છે.
બરાબર,
એટલે તો સાથે સાથે જ લઈ લીધું કે ત્યાં પોતાના સર્વજ્ઞ સ્વભાવનો નિર્ણય થઈ જાય છે. પર સર્વજ્ઞ આવા હોય, બીજા સર્વજ્ઞ પરમાત્મા આવા હોય એમ નિર્ણય કરવા જાય છે, ત્યાં પોતે પણ સ્વભાવે સર્વજ્ઞ સ્વરૂપે છે એમ નિર્ણય થઈ જાય છે. નિર્ણય કરે છે એને થઈ જાય છે, એને થઈ જાય છે એને કરે છે, પ્રકરણ વશ ભાષા આવે છે.
બરોબર,
થઈ જાય છે એમ બીજા છે. પ્રથમ શું કરે છે જીવ? આ પ્રવચન સારની 80 ગાથામાં તો અરિહંતથી એ વાત પાડી છે કે જો જાણવ્યું અરિહંતમ દ્રવત્વ ગુણત્વ પજાયતે, જે દ્રવ્યત્વથી ગુણત્વથી અને પર્યાયત્વથી અરિહંતને જાણે છે, તો જાણવ્યું પામ તે આત્માને જાણે છે, અને જે આત્માને એ રીતે જાણે છે તેનો મોહ ક્ષય થઈ જાય છે, તેને જરા પણ પછી મોહ રહેતો નથી. જે વ્યામોહ છે આ જ છે અંદરમાં, કે અંદરમાં જે રાગનો મંદ રાગનો શુભ રાગનો જે પ્રશસ્ત રાગનો જે અંશ ઉપજે છે, જેનો વ્યવહાર ધર્મનું શાસ્ત્રકાર નામ પણ આપે છે કે આ વ્યવહાર ધર્મ છે, એને ખરેખર નિશ્ચય ધર્મ માનીને, ખરેખર ધર્મ માનીને વ્યામોથી જીવ સ્વધર્મને ચૂકે છે, નિશ્ચય ધર્મને ભૂલે છે, એ બહુ મોટી વાત છે. એ જૈન દર્શનમાં આવ્યા પછી પણ આવી ભૂલ થાય છે એનું ધ્યાન વારંવાર ખેંચવામાં આવ્યું છે. સર્વજ્ઞનો નિર્ણય કરવા જાય ત્યારે સર્વજ્ઞ સ્વભાવ કેવો હોય એની જિજ્ઞાસાપૂર્વક પરિણમન કરે છે. કોઈ પણ જિજ્ઞાસુ જીવ પ્રથમ સર્વજ્ઞનો નિર્ણય કરવા જાય ત્યાં એ સર્વજ્ઞ કેવા હોય એમ એની ચકાસણી કરવા માટે એનું જ્ઞાન સંશોધક બુદ્ધિ એ પ્રવર્તે છે. એ સંશોધનજી એવી ગાથા લખી છે આત્મસિદ્ધિમાં કે જ્યારે અંતરશોધ વર્તે વર્તે અંતરશોધ ત્યારે એને સદગુરુનો બોધ સ્વાય સ્વાય અને સદગુરુનો બોધ સ્વાય સ્વાય એટલે ગમે ને ગમે એટલે એને પરિણમે રૂચે એટલે પરિણમે. આ બે નિમિત્ત ઉપાદાનનો મેળ બતાવ્યો કે કોઈ પણ જીવને અનુભવી શ્રી ગુરુનો બોધ ક્યારે સ્પર્શે છે કે ઉપાદાનમાં એને અંતર શોધની સ્થિતિ ઉત્પન્ન થાય ત્યારે. જ્યાં સુધી એને પોતાના અંતરંગ સંશોધનની અંતરંગ શુદ્ધિની શુદ્ધિને શોધવું તે સંશોધન. આ સંશોધન કરે છે કે ભાઈ આ જરા તમે સંશોધન કરી દો, આટલો અનુવાદ કર્યો છે એનું સંશોધન કરો, સંશોધનકારી તમને સોંપીએ છીએ. એટલે અશુદ્ધિ દૂર કરવાનું કાર્ય, વિકૃતિ દૂર કરવાનું કાર્ય, એવું અંતર શોધ વર્તે ત્યારે એને સર્વજ્ઞનું સ્વરૂપ જે બતાવવામાં આવ્યું છે એને વિશ્વાસમાં આવે છે. એ વિશ્વાસ કરવા જાય, આદર કરવા જાય, પ્રશંસા કરવા જાય એટલે અનુમોદવા જાય કે આ આત્મા એ પણ એવા જ એવું જ વિતરાગપણું પ્રાપ્ત કરવા યોગ્ય છે. જે આત્મા એ પરિપૂર્ણ વિતરાગ દશા પ્રગટ કરીને સર્વજ્ઞ દશા ઉત્પન્ન કરી, કેમ કે એ તો લીધું ને કે જ્યાં સંપૂર્ણ વિતરાગતા હોય ત્યાં જ સંપૂર્ણ જ્ઞાન નિરાવરણ સંભવે છે. જ્યાં સંપૂર્ણ જ્ઞાન નિરાવરણ થાય ત્યાં સંપૂર્ણ વિતરાગતા હોવી અનિવાર્ય છે. એટલે કોઈ પણ રાગી જીવને રાગનો અંશ ઉપજે એને પૂર્ણ વિતરાગતા હોય એવું કદી બનતું નથી. અન્ય મતમાં પણ ભગવાનને ત્રિકાળવેત્તા માનવામાં આવે છે. ત્રિકાળવેત્તા કહો કે સર્વજ્ઞ કહો, સચરાચર પદાર્થો એના જ્ઞાનમાં હોય છે એમ માનવામાં આવે છે. જોકે ત્યાં તો કર્તાપણું છે એટલે સચરાચર પદાર્થમાં એક પાંદડું પણ એની આજ્ઞા વિના હલતો નથી એમ માનવામાં આવે છે. પણ આજ્ઞા એટલે જ્ઞાનની મર્યાદા છે ખરેખર તો, કે આજ્ઞા એટલે હુકમને ફરમાનને કર્તાપણું ને આધીન પરાધીનપણું છે નહીં. પણ સાથે સાથે તે પરમાત્માને ભક્તોના કાર્ય કરવાનો રાગ પણ બતાવવામાં આવે છે. કહે છે કે એવો સ્થૂળ રાગ તો સર્વજ્ઞને હોય શકે નહીં. જેવા મનુષ્યો રાગી દ્વેષી છે એવા ભગવાન પણ રાગી દ્વેષી છે. એ તો ઈશ્વરત્વનું મનુષ્યત્વ મનુષ્ય માનુષીકરણ કર્યું છે, ઈશ્વરપણાનું માનુષીકરણ કર્યું છે, ભગવતપણાનું એ માનુષીકરણ છે. મનુષ્ય જેવી ક્રિયા એને ગણી છે. એવું ઈશ્વરને વિશે ભગવાનને વિશે એવો દોષ ઘટતો નથી, હોવો ઘટતો નથી. આમથી વિચારીએ કે જ્યારે સર્વજ્ઞ દશા પ્રગટે છે એ સર્વજ્ઞ દશા પ્રગટતા પહેલાની દશાનો વિચાર કરીએ તો એ આત્મા શુક્લ ધ્યાનની શ્રેણીમાં ચડેલો આત્મા છે. દીક્ષા અંગીકાર તો કરી છે, મુનિ દશામાં તો આવેલા છે, ક્ષણે ક્ષણે છઠ્ઠે અને સાતમે ગુણ સ્થાને ઝૂલે છે. એટલે કે ક્ષણમાં સાતમા ગુણ સ્થાનની નિર્વિકલ્પ દશા આવે છે, વળી ક્ષણમાં છઠ્ઠા ગુણ સ્થાનને યોગ શુભરાગની ઉત્પત્તિનો વિકલ્પ ઉત્પન્ન થાય છે, વળી ક્ષણમાં પાછા નિર્વિકલ્પ દશામાં શુદ્ધોપયોગમાં આવી જાય છે. એ શુદ્ધોપયોગ તે મોક્ષનું અનન્ય કારણ છે. વચનામૃતમાં 201 જગ્યાએ લખે છે કે આ શુદ્ધોપયોગ છે એ મોક્ષનું અનન્ય કારણ છે. મોક્ષ માર્ગમાં પણ ઉપયોગ વિનાની જે જ્ઞાતા ધારા છે એને એટલું મહત્વ એમણે નથી આપ્યું. ત્યાં ચર્ચા થોડી એ ચાલી છે. આ બધો વિષય અધ્યાત્મનો બહુ સૂક્ષ્મ છે. જ્ઞાતા ધારા એ વિતરાગ ધારા છે, પણ એ જ્ઞાતા ધારાના સદભાવમાં વિકલ્પ ધારાનો સદભાવ છે. ઉપયોગ વિકલ્પ દશામાં ચાલે છે ત્યાં સુધી તે મોક્ષનું અનન્ય કારણ નથી. શું? અને આવો નિયમ છે કે કોઈ પણ જીવ ઉપરના ગુણ સ્થાને નિર્વિકલ્પ દશામાં જ આરૂઢ થાય છે. ગુણ સ્થાન જે બદલાય, ઉપરનું ગુણ સ્થાન ચડે ત્યારે નિર્વિકલ્પ શુદ્ધોપયોગમાં ચડે છે. આ નિયમ છે મોક્ષ માર્ગનો. એટલે પ્રથમ ચતુર્થ ગુણ સ્થાનમાં પહેલા ગુણ સ્થાનથી કોઈ જીવ આવે છે ત્યારે એ શુદ્ધોપયોગમાં જ આવે છે. એ જ રીતે પંચમ ગુણ સ્થાન વર્તી શ્રાવક થાય ત્યારે પણ શુદ્ધોપયોગમાં જ એ ગુણ સ્થાન બદલાય. ત્યાર પછી મુનિ દશા આવે ત્યારે સપ્તમ ગુણ સ્થાનમાં આવે. છઠ્ઠું ગુણ સ્થાન સાતમા પછી આવે. પાંચમાંથી છઠ્ઠામાંથી ને સાતમામાં કોઈ મુનિ આવતા નથી. અનાદિ અનંત ત્રણે કાળે આ સ્થિતિ છે. કેમ કે છઠ્ઠા ગુણ સ્થાનમાં સ્વવિકલ્પ દશા છે. જેમ બીજું ત્રીજું પડતાનું છે એટલે ચડવામાં પહેલેથી ચોથું છે, પ્રથમ પછી ચોથું છે, એમ આગળ છઠ્ઠા પછી સાતમું છે, પાંચમા પછી સાતમું છે, ચોથા પછી સાતમું છે. કોઈ ચોથેથી સીધા નિર્વિકલ્પ ધ્યાનમાં આવે, એ કોઈ પાંચમેથી આવે. એટલે શું કે જ્યાં સુધી દીક્ષા અંગીકાર કરવાની દીક્ષાની વિધિ ચાલતી હોય, સંયમની પ્રતિજ્ઞા અંગીકાર કરવાનો શુભ ભાવ વર્તો હોય, એ શ્લોચાદીનો શુભ ભાવ વર્તો હોય, નિર્વસ્ત થવાનો સુભાગ વર્તો હોય, એ બધી શુભ ભાવની બાહ્ય ત્યાગની જેટલી ક્રિયા ચાલે ત્યાં સુધી એવી મુનિ ભાવ મુનિ પણ નથી.
બરોબર.
પછી જયારે એ ધ્યાનમાં બેસે ત્યારે પ્રથમ ધ્યાનમાં જ એને સપ્તમ ગુણ સ્થાનમાં આરૂઢ થાય છે. એને ભાવલિંગ મુનિ, ભાવલિંગી મુનિ, મુનિનું ભાવ દશા કહેવામાં આવે છે. એ સપ્તમ ગુણ સ્થાનથી ઉપરના બધા ગુણ સ્થાનો નિર્વિકલ્પ દશાવાળા છે. ક્યાંય બુદ્ધિપૂર્વકનો રાગ સાતમા અને એથી ઉપરના ગુણ સ્થાનમાં ન હોય. જો સાતમામાં ઈચ્છા ન હોય, બુદ્ધિપૂર્વકનો રાગ નામ ઈચ્છા આઠમામાં ન હોય, નવમામાં ન હોય, દસમામાં ન હોય, તો તેરમામાં હોય એ વાત ક્યાંથી આવી? બારમામાં ન હોય તો તેરમામાં આવી ક્યાંથી? દસમું જે સૂક્ષ્મ સાંપ્રાય છે, સ્થાનનું નામ છે સૂક્ષ્મ સાંપ્રાય, ત્યાં પણ અબુદ્ધિપૂર્વકનો રાગાંશ છે એ શુક્લ ધ્યાનની શ્રેણીમાં એવો વર્તે છે કે વિતરાગ જ પકડી શકે. એ જીવ તો શુદ્ધોપયોગમાં લીન છે. એટલો રાગ તો હજી દસમા ગુણ સ્થાને નથી. બાર મેં તો યથાખ્યાત ચારિત્રમાં તો રાગનો નાશ થઈને વિતરાગ થયા છે, ભલે સર્વજ્ઞ નથી થયા પણ વિતરાગ થયા છે. એને તેરમા ગુણ સ્થાને રાગ હોય એ વાત તો કોઈ રીતે સંભવતી નથી. આ સર્વજ્ઞની વાત ચાલે છે. આ તો ઘણી કથાઓ છે શ્વેતાંબર સંપ્રદાયમાં. ભગવાનને આવો રાગ હોય આવો રાગ હોય, ભગવાનને ઉત્સર્ગ પરિસર પણ લીધા છે. ભગવાનને ઉત્સર્ગ કોઈ આપે છે, કોઈ પરિસર આપે, પરિસર ઉગાડી થાય તે પરિસર છે, કુદરતી જે પ્રતિકૂળતા તે પરિસર કહે છે. અને દેવ મનુષ્યને તિર્યંચ કટ કોઈ પ્રતિકૂળતા છે તેને ઉપસર્ગ કહેવામાં આવે છે. નારકી તો કઈ આવતા નથી મનુષ્ય લોકમાં, દેવ મનુષ્યને તિર્યંચ ત્રણેયનો મનુષ્ય લોકમાં ક્ષેત્રાંતર થવાનો અધિકાર છે, આવી શકે છે. દેવ તિર્યંચ મનુષ્ય તો આ મધ્યલોકના જ પ્રાણી છે. દેવો પણ કદાચ ઉપરથી કોઈ અવધિ જ્ઞાનમાં વેરવૃત્તિથી મુનિઓને ઉપસર્ગ કરે છે, ભૂતકાળના વેરી હોય તો બને છે એને ઉપસર્ગ કહે છે. અને કુદરતી રોગ આદિ થાય, એક્સિડન્ટ થાય, કોઈ બી પ્રકાર થાય, દાવા ન લાગેલી જંગલમાં ધ્યાનમાં બિરાજમાન હોય અને જંગલ સળગે, ચારે કુળથી લાય લાગે અને મુનિ વચમાં ધ્યાન કરતા હોય, નીકળી જાય કે નહીં ક્યાંય કીડી ગૂંટીને મુનિ ત્યાંથી ખસતા, એ મુનિ દશા છદમસ્ત દશા હોય ત્યાં સુધી તે પ્રકારના ઉદય સંભવે છે. કોઈ મુનિ વિતરાગ થાય, અર્યંત દશાએ પ્રાપ્ત થાય, ધ્યાનારૂઢ હોય, ઉપસર્ગ પરિસર ચાલુ હોય ને ધ્યાનારૂઢ હોય ને શ્રેણીએ ચડ્યા હોય, જ્યાં કેવળ જ્ઞાન ને સર્વજ્ઞ પદ ફાટે ત્યારે ઉપસર્ગ ને પરિસર બધા શાંત થઈ જાય. કેમ કે એમનું સ્થાન જ સીધું 500 ધનુષ ઊંચે આકાશમાં જાય છે, પછી પૃથ્વી ઉપર હોય નહીં. અને એમની જે ધ્યાનસ્થ દશા છે એને ખલીલ કરવાના બાહ્ય પ્રકારો કોઈ પણ હોતા નથી. સામાન્ય કેવળી હોય એને એને એવો ઉદય ન હોય. તીર્થંકર તો મહાપુણ્યના લોકોત્તર પુણ્યના ધણી છે, એવું તો ઇન્દ્રોનું પણ પુણ્ય નથી.
બરોબર,
એને ત્યાં તીર્થંકરત્વનો ઉદય હોય ને કોઈ ઉપસર્ગ પરિસરનો પ્રકાર હોય એવું બનતું નથી. સર્વજ્ઞનો નિર્ણય કરવા જાય, આ તો કહે છે વિતરાગ દેવ 18 દોષ રહીત જે સર્વજ્ઞ છે, નિયમસારમાં એ મૂળ ગાથા છે, શરૂઆતમાં છે. અઢાર દોષ રહી છે, આ 18 દોષ રહીત એમાં રતિ, મોહ, ચિંતા, મદ, જરા, ભય, દોષ, રાગ, જન્મ, નિંદ્રા, રોગ, ખેદ, ક્ષુધા અને તૃષા આટલા નથી હોતા. ક્ષુધા, તૃષા, ભય, રોષ એટલે ક્રોધ, રાગ, મોહ, ચિંતા, જરા, રોગ, મૃત્યુ નથી ભગવાનને. સાધારણ પ્રાણીને દેહ ત્યાગ થાય, બીજા ભવમાં જન્મ પામે એને મૃત્યુ કહે છે. જન્મ અને મૃત્યુ સાપેક્ષ છે, જેનો જન્મ છે એને મૃત્યુ છે અને મૃત્યુ છે એનો જન્મ છે. પણ એ જન્મ મરણનું ચક્કર જન્મ મરણ સહિત છે, અહીંયા ભગવાનને મૃત્યુ નથી, એમના દેહ ત્યાગ ને નિર્વાણ કહેવામાં આવ્યું છે. કેમ કે ફરીને જન્મ નથી ત્યાં. મોહ, ચિંતા, જરા, રોગ, મૃત્યુ, ખેદ એટલે સ્વેદ એટલે પસીનો, ખેદ નહીં પણ સ્વેદ છે, સ્વેદ એટલે પસીનો ન હોય, એ તો છે ને પરમ ઔદારિક ભાવે પરમાણુ પરણમી ગયા છે. પસીનો ન થાય બીજો રોગ થવાનો તો પ્રશ્ન છે, પસીનો સુધા ન થાય વાત લઈ લીધી છે. આગળની વાતો જ રોગ શબ્દ લીધો છે, જોકે બીજો કોઈ રોગ રોગ શ્રી દુઃખા અને પ્રસા આ 18 દોષોના સ્વરૂપનું કથન છે એમ કરીને 18 દોષનું વર્ણન કર્યું છે. આ મહાદોષોથી 3 લોક વ્યાપ્ત છે એમ કહ્યું છે કે આવા 18 પ્રકારના દોષોથી 3 લોકના જીવો વ્યાપ્ત છે. વિતરાગ સર્વજ્ઞ ઇન દોષો સે વિમુક્ત હૈ આમ કહ્યું છે. એથી વિનિર્મુક્ત વિતરાગ સર્વજ્ઞ ઇતિ મૂળ પદ્મબ્રહ્મધારી દેવનું સંસ્કૃત આ છે કે એથી એટલે આ બધા ઘણા છે ને અનેક છે એટલે એ તો એ વિધાન તેનાથી વિનિર્મુક્ત સર્વથા પ્રકારે જે મુક્ત છે એવા વિતરાગ સર્વજ્ઞ હોય છે. વિતરાગ સર્વજ્ઞને દ્રવ ભાવ ઘાતી કર્મનો અભાવ હોવાથી આ 18 પ્રકારના દોષ એને કેમ હોય કે એને એવા દોષ હોતા નથી. એ પવિત્રતાને અને પુણ્યને ત્યાં પણ છેલ્લે છેલ્લે એ પ્રકારનો અવિનાભાવી સંબંધ છે. એવા સર્વજ્ઞનો નિર્ણય કરવા જાય એમ કહેવું છે. ત્યાં એને પોતાના સ્વભાવનો સર્વજ્ઞ સ્વભાવનો નિર્ણય થઈ જાય છે. દોષ રહિત પરમાત્મા હોય છે ત્યાં મારે પણ એવા દોષ રહિત થવું છે એમ આવે છે. એવા પરમાત્માને નિર્ણય કરીને સ્વીકારતા આત્માને પણ એવા દોષ રહિત થવું છે એમ એમ આવે છે.
બરોબર.
અને મૂળમાં પણ આ આત્મા એવા દોષ રહિત છે એમ પણ એમ આવે છે. મૂળ સ્વરૂપ પણ આ દોષ રહિત છે તેથી મૂળ સ્વરૂપ અનુસાર એવી દશાની ઉત્પત્તિ થવી સંભવિત છે. જો મૂળ સ્વરૂપમાં એવા દોષ હોય તો એ દોષ ટાળવાનો પ્રશ્ન ઉપસ્થિત થતો નથી. કેમ કે તો આત્માનું સ્વરૂપ થઈ ગયું, એ સ્વરૂપને મટાડવાનો પ્રશ્ન રહેતો નથી. એટલે આટલા ભાવ સાથે લીધા છે કે નિર્ણય કરવા જાય, નિર્ણય કરતા આદરપૂર્વક નિર્ણય કરવા જાય. કેમ કે મારે એવા થવું છે, આદરમાં આમ વાત લેવી છે કે મારું ધ્યેય પણ આટલું જ પરિપૂર્ણ નિર્દોષ પરિણમન પ્રગટ કરવાનું છે એવું ધ્યેય બાંધે છે. ક્યારથી કે પહેલેથી બહારમાં પણ સૌથી આગળનું સ્થાન જોયું છે કે નહીં કે એમ વિચાર કરે છે કે આની પછી હું રહું તો ઠીક, હું આની પછી રહું તો ઠીક. એનો સર્વોત્કૃષ્ટ મહાન સ્વભાવ હોવાથી, સર્વોત્કૃષ્ટ મહિમાવંત સ્વભાવ હોવાથી એ સર્વોત્કૃષ્ટ મહિમાને જ ચાહે છે. કોઈ નીચેના મહિમાને એ ઈચ્છતો નથી. એમ જ્યાં આદર કરવા જાય, આવી દશાને આવું સ્વરૂપ જ હોવું જોઈએ. બીજી રીતે નિર્દોષતાનો પ્રકાર ન હોઈ શકે, દોષ સહિત નિર્દોષતાનો પ્રકાર ન હોઈ શકે એવો વિશ્વાસ કરવા જાય અને એનો મહિમા કરવા જાય. એની મહિમા એ લાવે કે આવું મહિમાવંત સ્વરૂપ, નિર્દોષ મહિમાવંત સ્વરૂપ તે જ ભગવાનનું સર્વજ્ઞનું સ્વરૂપ હોઈ શકે અને તેની અનન્ય રૂચિ કરવા જાય. બહુ સારો ધ્વનિ લીધો છે. આમ જીવ કરતા જાય, આમ કરતો જાય, આમ કરતો જાય, આમ કરતો જાય, ત્યાં જ પોતાના સર્વજ્ઞ સ્વભાવનો નિર્ણય થઈ જાય છે. એવા કાળમાં એને પોતાનું આવું મૂળ સ્વરૂપ આવું છે એવો નિર્ણય થઈ જાય છે, એવો નિશ્ચય થઈ જાય છે. અંદરમાંથી જ્ઞાનની અંતર્મુખની વિચારણામાં, અંતર્મુખની વિચારધારામાં, એ અંતર્મુખી ચિત્તની વિચારધારા છે. કેમ કે એને લક્ષણ પકડ્યું છે. લક્ષણ ક્યાં છે કે એના પોતામાં છે, ક્યાંય બહારમાં પોતાનું લક્ષણ નથી. ત્યારે એને જ્ઞાન સ્વભાવી, સર્વજ્ઞ સ્વભાવી, અનંત જ્ઞાન સ્વભાવી કહો કે સર્વજ્ઞ સ્વભાવી પોતાના સ્વરૂપનો નિશ્ચય થાય છે, એને એવો પ્રતિભાસ આવીને નિશ્ચય થાય છે. જેવું સ્વરૂપ છે એવું જ ભાવ ભાષણ થવું એને પ્રતિભાસ કહેવામાં આવે છે. જેમ બિંબ છે એવું જ સામે અરીસામાં દેખાવ થવો તેને પ્રતિબિંબ કહે છે, કાંઈ ફેર નહીં. જેવું આયા હોય એવું જ આયા હોય. એક વાર તો અરીસાનો ખ્યાલ ન હોય તો ભૂલ ખાય કે આ બિંબ છે કે પ્રતિબિંબ છે, એટલું એક્ઝેક્ટ હોય છે. એવું જ પ્રતિભાસનો વિષય છે. એ આત્માનું ભાવભાષણ સ્વરૂપ જેને પ્રતિભાસ કહે છે, જેને નિશ્ચય કહે છે, જેને સ્વરૂપનો નિર્ણય કહે છે, એ નિર્ણયમાં સ્વરૂપનો આદર છે, સ્વરૂપનો વિશ્વાસ છે, સ્વરૂપની અનન્ય રુચિ છે અને સ્વરૂપનો અનંત મહિમા છે. આટલી બધી વાત સાથે છે. એવા જીવને મતિ જ્ઞાનની અને શ્રુત જ્ઞાનની બુદ્ધિઓ મર્યાદામાં આવીને આ 144 ગાથા સ્વસન્મુખ થઈને સ્વસંવેદનમાં આવતા અનુભવની ઉત્પત્તિ ગણવામાં આવે છે. એને અનુભવ થયો, એને અનંત ભવ ભ્રમણનો છેદ કર્યો એમ ત્યાં કહેવામાં આવે છે. આ જૈન ધર્મનો પ્રારંભ છે. અહીંયા જૈન ધર્મનો પ્રારંભ છે. ત્યાં સુધી જૈન ધર્મનો પ્રારંભ થયો છે એમ માનવું જોઈએ નહીં, અને માને તો એ ધોખામાં પડેલો છે, ધોખામાં રહી ગયો એ જીવ. કે મને જૈન ધર્મ, હું ધર્મ કરું છું, મને ધર્મ થયો છે એ વાત નથી. એ પહેલી ગાથામાં અમૃતચંદ્રાચાર્ય સમયસાર ની ટીકા કરી છે ત્યાં એ વાત કીધી છે કે હું મારા આત્મામાં અને તમારા આત્મામાં સિદ્ધ પદની સ્થાપના કરીને આ ટીકા કરું છું. સમયસાર ની ટીકા ગુરુદેવ ના શબ્દો કહેવા હતા કે આ ભરત ક્ષેત્રમાં અજોડ છે એમ કહેતા. હે અજોડ ટીકા છે એમ કે એમનો પ્રારંભ કેવો ઊંચો છે કે આત્મા સમજાવવો છે, એટલે આત્માનું જે સિદ્ધ પદ સમજાવવું છે. એકત્વ વિભક્ત આત્માને કહી છે માગું પ્રતિજ્ઞા કરે છે સૂત્ર કરતા આચાર્ય. તો એમ કહે છે કે હું આ વાત કહું છું એ કેવળી અને શ્રુત કેવળીઓની કહેલી કહું છું. પહેલા તો અહીંયાથી ઉપાડ કરે છે. ધ્રુવમ અચલમ અનુવમ ગઈ પત્તે, જે પંચમ ગતિને, સિદ્ધ ગતિને, મોક્ષ ગતિને જે પાયમા છે, જે ધ્રુવ ગતિ છે, અચળ છે અને અનુપમ છે, એવી જે ગતિને જે પાયમા છે એવા કેવળી અને શ્રુત કેવળીઓની કહેલી વાત હું આ શાસ્ત્રમાં કહીશ એમ જ્યાં શાસ્ત્રનું ઉદ્ઘાટન કરે છે, મંગળિત કરે છે, ત્યારે અમૃતચંદ્રાચાર્યને એ સૂત્રનો ટીકા કરતા એવો ભાવ પાછો છે કે અરે મારા આત્મામાં પણ મેં સિદ્ધપદને સ્થાપ્યું છે, તો પછી જે શ્રોતાઓ છે એ પણ સિદ્ધપદ છે. એને પહેલેથી જ એમ કહું કે હું તમારા આત્મામાં સિદ્ધપદને સ્થાપીને આ વાત કરું છું કે જે ભગવાન સર્વજ્ઞ વિતરાગ દેવ છે, જે સિદ્ધ થઈ ગયા છે એના પ્રતિછંદના સ્થાને છે. જેમ કોઈ અવાજ કરે અને પડઘો પડે, જેવો અવાજ કરે એવો પડઘો પડે, જ્યાં પડઘો પડે ત્યાં શું થાય છે? તીણો અવાજ કરે તો તીણો પડઘો પડે, મોટો અવાજ કરે તો મોટો પડઘો પડે, હસવાનો અવાજ કરે તો હસવાનો પડઘો પડે, રોવાનો અવાજ કરે તો રોવાનો પડઘો પડે છે. એમ અહીંયા કહે છે કે જે સિદ્ધ ભગવાન છે એનો પડઘો અહીંયા આત્મામાં પડે છે. શું ભાવ કર્યો? જે સિદ્ધ ભગવાન બિરાજે છે તો સિદ્ધાલિંગમાં, પણ જ્યાં એ સર્વજ્ઞ પદને જ્ઞાનમાં લઈએ છીએ ત્યાં એ સિદ્ધ ભગવાનનો પડઘો અંદર પડે છે. શું પડઘો પડે છે? અહીંયા વાણીનો વિષય છે ને, એ તો પડઘો લીધો છે. જ્ઞાનમાં પ્રતિબિંબ લઈએ પણ પોતે ભાષા કરે છે ને, ટીકા કરે છે, ભાષ્ય કરે છે. એટલે એમ કહે છે કે સિદ્ધ પદ એમ છે, આવું સિદ્ધ પદ છે, મોક્ષ ગતિ, મોક્ષ ગતિ પામ્યા ને એમ લીધું, એવું મોક્ષ ગતિ ને પામેલ સર્વે સિદ્ધને એમ લીધું ને. એ સિદ્ધ કહેતા અહીંયા તો પડઘો પડે છે, આવા સિદ્ધ એમ કહેતા અંદર પડઘો પડે છે એમ કે છે. ક્યાં પડઘો પડે છે? કે મારા આત્મામાં પડઘો પડે છે. કેવો પડઘો પડે છે? કે હું સિદ્ધ છું એવો પડઘો પડે છે. અરે હું સિદ્ધ છું એવો તો પડઘો પડે કેમ કે હું એવા સિદ્ધ પદ નું આરાધન કરી રહ્યો છું. મારા દર્શન જ્ઞાન ચારિત્ર અને પુરુષાર્થ થી હું મારા સિદ્ધ પદ ને આરાધી રહ્યો છું, એટલે મને તો પડઘો પડે છે એમાં નવાય નથી. પણ તું પાત્ર થઈને સાંભળવા આવ્યો છું, હું તારા આત્મામાં પણ એવો પડઘો પાડું છું એમ કે છે કે તું પણ સિદ્ધ છો.
ઠીક,
બહુ અસાધારણ મંગલ કર્યું ગુરુદેવ. તો ફરી ફરીને એ સમયસાર જયારે પ્રારંભ કરે અને આ ગાથાની ટીકા આવે તો બહુ મસ્તીમાં એ વાત આવે, એટલા ભાવથી પ્રવચન આવતા, બહુ મસ્તીથી. એમાં બહુ શરૂના જે પ્રવચનો છે, બહુ શરૂઆતના, ત્યારે તો બધા નવા નવા આ વિષયના સાંભળનારા હતા, ત્યારે તો ઘણા ઉલ્લાસથી પ્રવચનો આવ્યા છે. શરૂઆતના પ્રવચનો પણ એટલા જ મસ્તી ભરાય, મસ્તી ભર્યા એવા છે. કહે છે કે ત્યાં નિર્ણય થઈ જાય છે, પોતાના સ્વભાવનો નિર્ણય થઈ જાય છે, બહારમાં બીજા આત્માના સર્વજ્ઞ પદને નિશ્ચિત કરતા, નિશ્ચિત કરતાની સાથે અનુમોદતા, મહિમા કરતા, ભક્તિ કરતા, પ્રશંસા કરતા, પોતાના સર્વજ્ઞ પદનો નિશ્ચય થઈ જાય છે. લોકો જૈન સંપ્રદાયમાં જન્મેલા છે, જેને એ ઉદયભાવ ભક્તિનો હોય છે, એ એકાંતે સર્વજ્ઞ પદને સમજ્યા વિના આપણા ભગવાન છે એમ માનીને જે ભક્તિ કરે છે, એ ભક્તિનું તો શું એને કોઈ ક્લાસ આપી ન શકાય. એનો તો કોઈ ક્લાસ જ નથી આ વિષયમાં, એનો કોઈ વર્ગ નથી. ફર્સ્ટ ક્લાસની ભક્તિ છે, સેકન્ડ ક્લાસની ભક્તિ છે, થર્ડ ક્લાસ ભક્તિ છે એમ એને દેવાય, એ તો કોઈ ભક્તિ જ નથી. કેમ કે એમાં એને સર્વજ્ઞ પદ શું છે એ ખબર નથી. એમ માને છે કે આ અમારા ભગવાન છે અને તેથી આપણે એની ભક્તિ કરવી જોઈએ, અને પ્રભુની ભક્તિ કરતા કરતા આપણે પ્રભુમય થઈ જઈશું કે પ્રભુ આપણને તારી દેશે એવી કલ્પનામાં રાગને રગડે છે. એનો તો કોઈ ક્લાસ જ નથી, થર્ડ ક્લાસ નથી, એનો કોઈ ક્લાસ નથી.
બરોબર.
પણ અહીંયા એની ઓળખાણ કરવા જાય, નિર્ણય કરવા જાય, ત્યારે આદર ને પ્રશંસા થાય છે, ત્યારે પોતા એને સર્વજ્ઞ નિર્દોષપણાની, પવિત્રપણાની, વિતરાગતાની રુચિ સહિત છે, ત્યારે એને પોતાના સ્વરૂપનો પણ નિર્ણય થાય છે, ત્યારે એનું જે જ્ઞાન બળ, રુચિ બળ છે, એમાં વીર્યનું જે પરિણમન છે, એને ત્યાં નિર્ણયનો પુરુષાર્થ કહેવામાં આવ્યો છે. પરલક્ષી માંથી આમ સ્વલક્ષી થવાય છે એવી સંધિ છે આ બોલવા. પુરુષાર્થ નો વિષય રહી ગયો થોડો.
જય હો પરમકૃપાલ શ્રી કાનગુરુદેવનો, જય હો સનાતન દિગંબર જૈન ધર્મનો, જય હો.
પછી